ಓಂ. ಶ್ರೀ ಪದ್ಮನಂದಿ ಆಚಾರ್ಯ ವಿರಚಿ ಪದ್ಮನಂದಿ ಪಂಚವಿಶಂತಿಕಾಮಾಥಿ ನವಮೋ ಆಲೋಚನಾ ಅಧಿಕಾರ. ಶ್ರೀ ಪದ್ಮನಂದಿ ಆಚಾರ್ಯ ದೇವ್ ಆದಿ ಮಂಗಳಜೀ ಆಲೋಚನಾ ಅಧಿಕಾರನಿ ಸರ್ವಾಟ್ ಕರೆ ಛೆ. ಗಾಥಾ ಏಕ. ಹೆ ಜಿನೇಶ್, ಹೆ ಪ್ರಭೋ, ಜೊ ಸಜ್ಜನೋನು ಮನ್ ಆಂತರ್ ತಥಾ ಬಾಹ್ಯ ಮಡರಹಿತ ಥೈನೆ ತತ್ವ ಸ್ವರೂಪ ತಥಾ ವಾಸ್ತವಿಕ ಆನಂದನಾ ನಿಧಾನ ಎವಾ ಆಪನೋ ಆಶ್ರಯ ಕರೆ, ಜೊ ತಿಮ್ನಾ ಚಿತ್ತಮಾ ಆಪನಾ ನಾಮನಾ ಸ್ಮರಣ ರೂಪ ಅನಂತ ಪ್ರಭಾವಶಾಳಿ ಮಹಾಮಂತ್ರ ಮೌಜೂದ ಹೋಯ್ ಅನೆ ಆಪ್ ದ್ವಾರಾ ಪ್ರಗಟ ಥೈಲ್ ಸಮ್ಯಕ್ ದರ್ಶನ, ಸಮ್ಯಕ್ ಜ್ಞಾನ ಅನೆ ಸಮ್ಯಕ್ ಚಾರಿತ್ರ ರೂಪ ಮೋಕ್ಷ ಮಾರ್ಗಮಾ ಜೊ ತೆಮ್ನು ಆಚರಣ ಹೋಯ್ ತು ತೆ ಸಜ್ಜನೋನೆ ಇಚ್ಛಿತ ವಿಷಯ ನಿ ಪ್ರಾಪ್ತಿ ಮಾ ವಿಘ್ನ ಶೇನು ಹೋಯ್ ಅರ್ಥಾತ್ ನ ಹೋಯ್. ಗಾಥಾ ಬೇ. ಹವೆ ಆಚಾರ್ಯ ದೇವ್ ಸ್ತುತಿ ದ್ವಾರಾ ದೇವ್ ಕೋಣ ಹೋಯ್ ಶಕೆ ತಥಾ ಕೇವಳ ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತಿ ನೋ ಕ್ರಮ ಕೇವೋ ಹೋಯ್ ತೆ ವರ್ಣವೆ ಛೆ. ಹೆ ಜಿನೇಂದ್ರ ದೇವ್, ಸಂಸಾರ ನ ತ್ಯಾಗ ಅರ್ಥೆ ಪರಿಗ್ರಹ ರಹಿತಪಣು ರಾಗ ರಹಿತಪಣು ವಿತರಾಗ ಭಾವ ರೂಪ ಸಮತಾ ಸರ್ವಥಾ ಕರ್ಮನೋ ನಾಶ ಅನೆ ಅನಂತ ದರ್ಶನ ಅನಂತ ಸುಖ ಅನಂತ ವೀರ್ಯ ಸಹಿತ ಸಮಸ್ತ ಲೋಕಾಲೋಕ ನೆ ಪ್ರಕಾಶ ನರು ಕೇವಳ ಜ್ಞಾನ ಏವೋ ಕ್ರಮ ಆಪನೆ ಜ ಪ್ರಾಪ್ತ ಥಯೋ ಹತೋ, ಪರಂತು ಆಪ್ಥಿ ಅನ್ಯ ಕೋಯ್ ದೇವ್ನೆ ಎ ಕ್ರಮ ಪ್ರಾಪ್ತ ಥಯೋ ನಥಿ, ತೇಥಿ ಆಪಜ್ ಶುದ್ಧ ಛೋ ಅನೆ ಆಪ್ನಾ ಚರಣೋನಿ ಸೇವಾ ಸಜ್ಜನ್ ಪುರುಷೋಯ ಕರ್ವಿ ಯೋಗ್ಯ ಛೆ. ಗಾಥಾ ತ್ರಣ. ಸೇವಾನೋ ದೃಢ ನಿಶ್ಚಯ ಅನೆ ಪ್ರಭು ಸೇವಾನೋ ಮಹಾತ್ಮ್ಯ. ಹೆ ತ್ರೈಲೋಕ್ಯ ಪತೆ, ಆಪನಿ ಸೇವಾಮಾ ಜೊ ಮಾರೋ ದೃಢ ನಿಶ್ಚಯ ಛೆ ತೋ ಮನೆ ಅತ್ಯಂತ ಬಡವಾನ್ ಸಂಸಾರ ರೂಪ ವೈರಿಗೆ ಜೀತವೋ ಕೈ ಮುಷ್ಕೇಲ್ ನಥಿ, ಕೇಮ್ ಕೆ ಜೆ ಮನುಷ್ಯನೆ ಜಡ ವೃಷ್ಟಿ ಥಿ ಹರ್ಷ ಜನಕ ಉತ್ತಮ ಫುವಾರಾ ಸಹಿತ ಗರ್ ಪ್ರಾಪ್ತ ಥಾಯ ತೋ ತೆ ಪುರುಷನೆ ಜೇಠ ಮಾಸ ನೋ ಪ್ರಖರ ಮಧ್ಯಾಹ್ನ ತಾಪ ಶೂ ಕರಿ ಸಕೆ ತೆಮ್ ಛೆ, ಅರ್ಥಾತ್ ಕಾಯಿ ಕರಿ ಸಕೆ ನೈ. ಗಾಥಾ ಚಾರ್. ಭೇದ ಜ್ಞಾನ ದ್ವಾರಾ ಸಾಧಕ ದಶಾ. ಆ ಪದಾರ್ಥ ಸಾರ ರೂಪ ಛೆ ಅನೆ ಆ ಪದಾರ್ಥ ಅಸಾರ ರೂಪ ಛೆ ಎ ಪ್ರಕಾರೆ ಸಾರಾ ಸಾರ ನಿ ಪರೀಕ್ಷಾ ಮಾ ಏಕ ಚಿತ್ತ ಥೈ ಜೆ ಕೋಯಿ ಬುದ್ಧಿಮಾನ್ ಮನುಷ್ಯ ತ್ರಣೆ ಲೋಕ ನಾ ಸಮಸ್ತ ಪದಾರ್ಥೋನೋ ಅಬಾಧಿತ ಗಂಭೀರ ದೃಷ್ಟಿ ವಿಚಾರ ಕರೆ ಛೆ ತೋ ತೆ ಪುರುಷ ನಿ ದೃಷ್ಟಿ ಮಾ ಹೆ ಭಗವಾನ್, ಆಪಜ್ ಏಕ ಸಾರಭೂತ ಪದಾರ್ಥ ಛೋ ಅನೆ ಆಪ್ತಿ ಭಿನ್ನ ಸಮಸ್ತ ಪದಾರ್ಥೋ ಅಸಾರಭೂತ ಛೆ, ಅತಃ ಆಪ್ನಾ ಆಶ್ರಯ ಥಿ ಜ ಮನೆ ಪರಮ ಸಂತೋಷ ಥಯೋ ಛೆ. ಗಾಥಾ ಪಾಂಚ. ಹವೆ ಆಚಾರ್ಯ ದೇವ್ ಪೂರ್ಣ ಸಾಧ್ಯ ವರ್ಣವೆ ಛೆ. ಹೆ ಜಿನೇಶ್ವರ, ಸಮಸ್ತ ಲೋಕಾಲೋಕ ನೆ ಏಕ ಸಾಥೆ ಜಾಣನಾರು ಆಪನು ಜ್ಞಾನ ಛೆ, ಸಮಸ್ತ ಲೋಕಾಲೋಕ ನೆ ಏಕ ಸಾಥೆ ದೇಖನಾರು ಆಪನು ದರ್ಶನ ಛೆ, ಆಪನೆ ಅನಂತ ಸುಖ ಅನೆ ಅನಂತ ಬಳ ಛೆ ತಥಾ ಆಪನಿ ಪ್ರಭುತಾ ಪಣ ನಿರ್ಮಲ ತರ ಛೆ, ವಡಿ ಆಪನು ಶರೀರ ಪರಮ ಔದಾರಿಕ ಅನೆ ಸ್ಫಟಿಕ ರತ್ನ ಜೇವು ದೈದೀಪ್ಯಮಾನ ಛೆ, ತೇಥಿ ಜೊ ಯೋಗೀಶ್ವರೋಯ ಸಮ್ಯಕ್ ಯೋಗ ರೂಪ ಶ್ರದ್ಧಾ ಜ್ಞಾನ ರೂಪಿ ನೇತ್ರ ದ್ವಾರಾ ಆಪನೆ ಪ್ರಾಪ್ತ ಕರಿ ಲಿದಾ ತೋ ತೇವೋಯ ಶೂ ನಾ ಜಾಣಿ ಲಿದು ಶೂ ನಾ ದೇಖಿ ಲಿದು ತಥಾ ತೇವೋಯ ಶೂ ನಾ ಪ್ರಾಪ್ತ ಕರಿ ಲಿದು ಅರ್ಥಾತ್ ಸರ್ವ ಪ್ರಾಪ್ತ ಕರಿ ಲಿದು. ಗಾಥಾ ಛ. ಪೂರ್ಣನಿ ಪ್ರಾಪ್ತಿ ನೂ ಪ್ರಯೋಜನ. ಹೇ ಜಿನೇಂದ್ರ, ಆಪನೆ ಜ ಹೂ ತ್ರಣ ಲೋಕನಾ ಸ್ವಾಮಿ ಮಾನು ಛು, ಆಪನೆ ಜಿನ್ ಅರ್ಥಾತ್ ಅಷ್ಟ ಕರ್ಮೋನಾ ವಿಜೇತಾ ತಥಾ ಮಾರಾ ಸ್ವಾಮಿ ಮಾನು ಛು, ಮಾತ್ರ ಆಪನೆ ಜ ಭಕ್ತಿ ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಕರು ಛು, ಸದಾ ಆಪನು ಜ ಧ್ಯಾನ ಕರು ಛು, ಆಪನಿ ಜ ಸೇವಾ ಅನೆ ಸ್ತುತಿ ಕರು ಛು ಅನೆ ಕೇವಲ ಆಪನೆ ಜ ಮಾರು ಶರಣ ಮಾನು ಛು, ಅಧಿಕ ಶೂ ಕೇವು જો કઈ સંસારમાં પ્રાપ્ત થાવ તો એ થાવ કે આપના સિવાય અન્ય કોઈ પણ સાથે મારી પ્રયોજન ન રહે. ગાથા 7. હવે આચાર્ય દેવ આલોચનાનો આરંભ કરે છે. હે જિનેશ્વર, મેં ભ્રાંતિથી મન, વચન અને કાયા દ્વારા ભૂતકાલમાં અન્ય પાસે પાપ કરાવ્યા છે, સ્વયં કર્યા છે અને પાપ કરનારા અન્યોને અનુમોદ્યા છે તથા તેમાં મારી સંમતિ આપી છે. વળી વર્તમાનમાં હું મન, વચન અને કાયા દ્વારા અન્ય પાસે પાપ કરાવું છું, સ્વયં પાપ કરું છું અને પાપ કરનારા અન્યોને અનુમોદું છું. તેમજ ભવિષ્યકાલમાં હું મન, વચન અને કાયા દ્વારા અન્ય પાસે પાપ કરાવીશ, સ્વયં પાપ કરીશ અને પાપ કરનારા અન્યોને અનુમોદીશ. તે સમસ્ત પાપની આપની પાસે બેસી જાતે નિંદા ગરહા કરનાર એવો હું, તેના સર્વ પાપ સર્વથા મિથ્યા થાઓ. ગાથા 8. આચાર્ય દેવ પ્રભુની અનંત જ્ઞાન દર્શન શક્તિ વર્ણવતા આત્મશુદ્ધિ અર્થે આત્મનિંદા કરે છે. હે જિનેન્દ્ર, જો આપ ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રિકાળ ગોચર અનંત પર્યાયો યુક્ત લોકાલોકને સર્વત્ર એક સાથે જાણો છો તથા દેખો છો, તો હે સ્વામીન, મારા એક જન્મના પાપોને શું આપ નથી જાણતા? અર્થાત અવશ્ય મેં આપ જાણો છો, તેથી હું આત્મનિંદા કરતો આપની પાસે સ્વદોષોનું કથન આલોચન કરું છું અને તે કેવળ મારી શુદ્ધિ અર્થે જ કરું છું. ગાથા 9. હવે આચાર્ય દેવ ભવ્ય જીવોને તેમના આત્માને ત્રણ શલ્ય રહિત રાખવાનો બોધ આપે છે. હે પ્રભો, વ્યવહાર નેનો આશ્રય કરનાર અથવા મૂળ ગુણ તથા ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા મુનિને જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે તે દૂષણની શુદ્ધિ અર્થે આલોચના કરવાને આપની સામે સાવધાની પૂર્વક બેઠો છું. કેમ કે જ્ઞાનવાન ભવ્ય જીવોએ સદા પોતાના હૃદય માયાશલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય એ ત્રણ શલ્ય રહિત જ રાખવા જોઈએ. ગાથા 10. સ્વભાવની સાવધાની. હે ભગવાન, આ સંસારમાં સર્વ જીવ વારંવાર અસંખ્યાત લોક પ્રમાણ પ્રગટ તથા અપ્રગટ અનેક પ્રકારના શુભ અશુભ વિકલ્પો સહિત હોય છે. વળી એ જીવ જેટલા પ્રકારના વિકલ્પો સહિત છે તેટલા જ વિવિધ પ્રકારના દુઃખો સહિત પણ છે. પરંતુ જેટલા વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં નથી, તેથી તે સમસ્ત અસંખ્યાત લોક પ્રમાણ વિકલ્પોની શુદ્ધિ આપની સમીપે જ થાય છે. ગાથા 11. પરથી પરાન્મુખ થઈ સ્વની પ્રાપ્તિ. હે દેવ, સર્વ પ્રકારના પરિગ્રહ રહિત સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા, ક્રોધાદિ કશાય રહિત શાંત એકાંતવાસી ભવ્ય જીવ બધા બાહ્ય પદાર્થોથી મન તથા ઇન્દ્રિયોને પાછા હટાવી અને અખંડ નિર્મળ સમ્યક જ્ઞાનની મૂર્તિ રૂપ આપમાં સ્થિર થઈ આપને જ દેખે છે, તે મનુષ્ય આપના સાનિધ્ય સમીપતાને પ્રાપ્ત કરે છે. ગાથા 12. સ્વભાવની એકાગ્રતાથી ઉત્તમ પદ મોક્ષની પ્રાપ્તિ. હે અરહંત પ્રભુ, પૂર્વભવમાં કષ્ટથી સંચય કરેલ મહાપુણ્યથી જે મનુષ્ય ત્રણ લોકના પૂજાર પૂજાને યોગ્ય આપને પામ્યો છે તે મનુષ્યને બ્રહ્મા, વિષ્ણુ આદિને પણ નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉત્તમ પ્રાપ્ત થાય છે. હે નાથ, હું શું કરું? આપનામાં એક ચિત્ત કર્યા છતાં મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે, એ મોટો ખેદ છે. ગાથા 13. મોક્ષાર્થે વીર્યનો વેગ. હે જિનેશ, આ સંસાર અનેક પ્રકારના દુઃખો દેનાર છે. જ્યારે વાસ્તવિક સુખનો આપનાર તો મોક્ષ છે. તેથી તે મોક્ષની પ્રાપ્તિ અર્થે અમે સમસ્ત ધન ધાન્ય આદિ પરિગ્રહોનો ત્યાગ કર્યો, તપોવન તપથી પવિત્ર થયેલી ભૂમિમાં વાસ કર્યો, સર્વ પ્રકારના સંશય પણ છોડ્યા અને અત્યંત કઠિન વ્રત પણ ધારણ કર્યા. હજી સુધી તેવા દુષ્કર વ્રતો ધારણ કર્યા છતાં પણ મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. કેમ કે પ્રબળ પવનથી કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ દિવસ બાહ્ય પદાર્થોમાં ભ્રમણ કરતું રહે છે. ગાથા 14. મનને સંસારનું કારણ જાણી પશ્ચાતાપ. હે ભગવાન, જે મન બાહ્ય પદાર્થોને મનોહર માની તેમની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ભટક્યા કરે છે, જે જ્ઞાન સ્વરૂપી આત્માને વિના પ્રયોજન સદા અત્યંત વ્યાકુલ કર્યા કરે છે, જે ઇન્દ્રિય રૂપ ગામને વસાવે છે, અર્થાત આ મનની કૃપાથી જ ઇન્દ્રિયોની વિષયોમાં સ્થિતિ થાય છે, અને જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે, અર્થાત મન આત્મારૂપ ગ્રહમાં કર્મોને સદા લાવે છે, તે મન જ્યાં સુધી જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે? અર્થાત કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે નહીં. ગાથા 15. મોહના નાશ માટે પ્રાર્થના. મારું મન નિર્મળ તથા શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ આપમાં લગાવ્યા છતાં પણ મૃત્યુ તો આવવાનું જ છે એવા વિકલ્પ વડે આપથી અન્ય બાહ્ય સમસ્ત પદાર્થો તરફ નિરંતર ઘૂમ્યા કરે છે. હે સ્વામી, તો શું કરવું? કેમ કે આ જગતમાં મોહ વશાત કોને મૃત્યુનો ભય નથી? સર્વેને છે. માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો. ગાથા 16. સર્વ કર્મોમાં મોહ જ બળવાન છે એમ આચાર્ય દર્શાવે છે. જ્ઞાનાવરણ આદિ સમસ્ત કર્મોમાં મોહ કર્મ જ અત્યંત બળવાન કર્મ છે. એ મોહના પ્રભાવથી આ મન જ્યાં ત્યાં ચંચળ બની ભ્રમણ કરે છે અને મરણથી ડરે છે. જો આ મોહ ન હોય તો નિશ્ચયને પ્રમાણે ન તો કોઈ જીવે યા ન તો કોઈ મરે. કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું છે તે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જ દેખ્યું છે, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નહીં. તેથી હે જિનેન્દ્ર, આ મારા મોહને જ સર્વથા નષ્ટ કરો. ગાથા 17. પર સંયોગ અધ્રુવ જાણી તેનાથી ખસી એક ધ્રુવ આત્મ સ્વભાવમાં સ્થિત થવાની ભાવના. વાયુથી વ્યાપ્ત સમુદ્રની ક્ષણિક જળ લહેરીઓના સમૂહ સમાન સર્વકાલે તથા સર્વ ક્ષેત્રે આ જગત ક્ષણ માત્રમાં વિનાશી છે એવો સમ્યક પ્રકારે વિચાર કરી આ મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર વ્યાપાર પ્રવૃત્તિથી રહિત થઈ હે જિનેન્દ્ર, આપના નિર્વિકાર પરમ આનંદમય પરમ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવાની ઈચ્છા કરે છે. ગાથા 18. શુભ અશુભ ઉપયોગથી ખસી શુદ્ધ ઉપયોગમાં નિવાસની ભાવના. જે સમયે અશુભ ઉપયોગ વર્તે છે તે સમયે તો પાપની ઉત્પત્તિ થાય છે અને તે પાપથી જીવ અનેક પ્રકારના દુઃખોને અનુભવે છે. જે સમયે શુભ ઉપયોગ વર્તે છે તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે અને તે પુણ્યથી જીવને સુખ એટલે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. એ બંને પાપ પુણ્ય રૂપ દ્વંદ સંસારનું જ કારણ છે, અર્થાત એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે. કિંતુ શુદ્ધ ઉપયોગથી અવિનાશી અને આનંદ સ્વરૂપ પદની પ્રાપ્તિ થાય છે. હે અરહંત પ્રભો, આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા છો, પણ હું એ શુદ્ધોપયોગ રૂપ પદમાં નિવાસ કરવાને ઈચ્છું છું. ગાથા 19. આત્મ સ્વરૂપનું નાસ્તિથી અને અસ્થિથી વર્ણન. જે આત્મ સ્વરૂપ જ્યોતિ નથી તો સ્થિત અંદર કે નથી સ્થિત બાહ્ય, તથા નથી તો સ્થિત દિશામાં કે નથી સ્થિત વિદિશામાં, તેમજ નથી સ્થૂલ કે નથી સૂક્ષ્મ. તે આત્મજ્યોતિ નથી તો પુલિંગ, નથી સ્ત્રીલિંગ કે નથી નપુંસકલિંગ, પણ વળી તે નથી ભારી કે નથી હલકી. તે જ્યોતિ કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, સંખ્યા, વચન, વર્ણથી રહિત છે, નિર્મળ છે અને સમ્યક જ્ઞાન દર્શન સ્વરૂપ મૂર્તિ છે. તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું, કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપ જ્યોતિથી હું ભિન્ન નથી. ગાથા 20. ત્રિકાળી આત્માની શક્તિ. હે ભગવાન, ચૈતન્યની ઉન્નતિનો નાશ કરનાર અને વિના કારણે સદા વૈરી એવા આ દુષ્ટ કર્મે આપમાં અને મારામાં ભેદ પાડ્યો છે, પરંતુ કર્મ શૂન્ય અવસ્થામાં જેવો આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયે તે કર્મ અને હું આપની સામે ખડા છીએ, તેથી તે દુષ્ટ કર્મને હટાવી દૂર કરો. કેમ કે નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે કે તે સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે. ગાથા 21. આત્માનું અવિકારી સ્વરૂપ. હે ભગવાન, વિવિધ પ્રકારના આકાર અને વિકાર કરનારા વાદળા આકાશમાં હોવા છતાં પણ જેમ આકાશના સ્વરૂપનો કંઈ પણ ફેરફાર કરી શકતા નથી, તેમ આદિ, વ્યાધિ, જરા, મરણ આદિ પણ મારા સ્વરૂપનો કંઈ પણ ફેરફાર કરી શકે તેમ નથી, કેમ કે એ સર્વ શરીરના વિકાર છે, જળ છે, જ્યારે મારો આત્મા જ્ઞાનવાન અને શરીરથી ભિન્ન છે. ગાથા 22. જેમ માછલી પાણી વિનાની ભૂમિ ઉપર પડતા તરફડીને દુખી થાય છે, તેમ હું પણ આપની શીતલ છાયા વિના અનેક પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા બળી જડી રહ્યો છું. જેમ તે માછલી જ્યારે જળમાં રહે છે ત્યારે સુખી રહે છે, તેમ જ્યાં સુધી મારું મન આપના કરુણારસ પૂર્ણ અત્યંત શીતલ ચરણોમાં પ્રવિષ્ટ પ્રવેશેલું રહે છે ત્યાં સુધી હું પણ સુખી રહું છું. તેથી હે નાથ, મારું મન આપના ચરણ કમળો છોડી અન્ય સ્થળ કે જ્યાં હું દુખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે એ પ્રાર્થના છે. ગાથા 23. હે ભગવાન, મારું મન ઇન્દ્રિયોના સમૂહ દ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ કરે છે, તેથી નાના પ્રકારના કર્મો આવી મારા આત્મા સાથે બંધાય છે, પરંતુ વાસ્તવિકપણે હું તે કર્મોથી સદાકાલ સર્વ ક્ષેત્રે જુદો જ છું, તથા તે કર્મો આપના ચૈતન્યથી જુદા જ છે, અથવા તો ચૈતન્યથી આ કર્મોને ભિન્ન પાડવામાં આપ જ કારણ છો. તેથી હે શુદ્ધાત્મન, હે જિનેન્દ્ર, મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપમાં જ છે. ગાથા 24. ધર્મીની અંતર્ભાવના. હે આત્મન, તારે નથી તો લોકથી કામ, નથી તો અન્યના આશ્રયથી કામ, તારે નથી તો દ્રવ્યથી એટલે લક્ષ્મીથી પ્રયોજન, નથી તો શરીરથી પ્રયોજન, તારે વચન તથા ઇન્દ્રિયોથી પણ કઈ કામ નથી, તેમજ 10 પ્રાણોથી પણ પ્રયોજન નથી, અને નાના પ્રકારના વિકલ્પોથી પણ કઈ કામ નથી, કેમ કે તે સર્વ પૂતગલ દ્રવ્યના જ પર્યાયો છે, વળી તારાથી ભિન્ન છે. તો પણ બહુ ખેદની વાત એ છે કે તું તેમને પોતાના માની તેમનો આશ્રય કરે છે, તેથી તું દ્રઢ બંધનથી બંધાઈશ નહીં, અવશ્ય બંધાઈશ. ગાથા 25. ભેદ વિજ્ઞાન દ્વારા આત્મામાંથી વિકારનો નાશ. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, કાલ દ્રવ્ય, એ ચારેય દ્રવ્યો કોઈ પણ પ્રકારે મારું અહિત કરતા નથી, કિંતુ એ ચારેય દ્રવ્યો ગતિ, સ્થિતિ આદિ કાર્યોમાં મને સહકારી છે, તેથી મારા સહાયક થઈને જ રહે છે. પરંતુ નો કર્મ, 3 શરીર, 6 પર્યાપ્તિ અને કર્મ જેનું સ્વરૂપ છે એવું, તથા સમીપે રહેનાર અને બંધને કરનાર એક પૂતગલ દ્રવ્ય જ મારું વૈરી છે, તેથી આ સમયે મેં તેના ભેદ વિજ્ઞાન રૂપ તલવારથી ખંડ ખંડ ઉડાવી દીધા છે. ખરો વૈરી તો મારો પોતાનો અશુદ્ધ ભાવ છે. ગાથા 26. જીવોના રાગ દ્વેષ ભાવોનો ત્યાગ. જીવોના અનેક પ્રકારના રાગ દ્વેષ કરનારા પરિણામોમાંથી જે પ્રમાણે પૂતગલ દ્રવ્ય પરિણમે છે તે પ્રમાણે ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ ચાર અમૂર્ત દ્રવ્યો રાગ દ્વેષ કરનારા પરિણામોથી પરિણમતા નથી. તે રાગ દ્વેષ દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે અને તે કર્મોથી સંસાર ઉભો થાય છે, તેથી સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. માટે કલ્યાણની ઈચ્છા રાખનાર સજ્જનોએ તે રાગ અને દ્વેષ સર્વથા છોડવા જોઈએ. ગાથા 27. આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનું ધ્યાન અને મનન. હે મન, બાહ્ય તથા તારાથી ભિન્ન જે સ્ત્રી, પુત્ર આદિ પદાર્થો છે તેમનામાં રાગદ્વેષ સ્વરૂપ અનેક પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખદ અશુભ કર્મો ફોકટ બાંધે છે? જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં શુદ્ધાત્માને પામી તેમાં નિવાસ કરીશ તો તું નિર્વાણરૂપ વિસ્તીર્ણ સુખને અવશ્ય પ્રાપ્ત કરીશ. એટલા માટે તારે આનંદ સ્વરૂપ શુદ્ધ આત્મામાં જ નિવાસ કરવો જોઈએ અને તેનું જ ધ્યાન તથા મનન કરવું જોઈએ. ગાથા 28. હે જિનેન્દ્ર, આપના ચરણ કમળની કૃપાથી પૂર્વોક્ત વાતોને સમ્યક પ્રકારે મનમાં વિચારી જે સમયે આ જીવ શુદ્ધિ માટે અધ્યાત્મ રૂપ ત્રાજવામાં પગ મૂકે છે તે સમયે તેને દોષિત બનાવવાને ભયંકર વૈરી સામા પલ્લામાં હાજર છે. હે ભગવાન, તેવા પ્રસંગે આપ જ મધ્યસ્થ સાક્ષી છો. ગાથા 29. હવે રાગદ્વેષ યુક્ત વિકલ્પ સ્વરૂપ ધ્યાન તો સંસાર સ્વરૂપ છે અને નિર્વિકલ્પ ધ્યાન મોક્ષ સ્વરૂપ છે એમ આચાર્ય દર્શાવે છે. દ્વૈત સવિકલ્પ ધ્યાન તો વાસ્તવિક રીતે સંસાર સ્વરૂપ છે અને અદ્વૈત નિર્વિકલ્પ ધ્યાન મોક્ષ સ્વરૂપ છે. સંસાર તથા મોક્ષમાં પ્રાપ્ત થતી અંત ઉત્કૃષ્ટ દશાનું આ સંક્ષેપથી કથન છે. જે મનુષ્ય પૂર્વોક્ત બે માંથી પ્રથમ દ્વૈત પદથી ધીરે ધીરે પાછો હટી નિર્વિકારી આત્માનું અદ્વૈત પદનું આલંબન સ્વીકારે છે તે પુરુષ નિશ્ચય નેથી નામ રહિત થઈ જાય છે અને તે પુરુષ વ્યવહાર નેથી બ્રહ્મા, વિધાતા આદિ નામોથી સંબોધાય છે. ગાથા 30. हे केवल ज्ञान रूप नेत्रोना धारक जिनेश्वर, मोक्ष प्राप्त करवा अर्थे आपे जे चारित्र नु वर्णन कर्यू छे, ते चारित्र तो आ विषम कलिकाल मा दुष्यम पंचम काल मा मारा जेवा मनुष्य घणी कठिनताथी धारण करी शके तेम छे। परंतु पूर्वोपार्जित पुण्योती आपमा मारी जे दृढ़ भक्ति छे, ते भक्ति ज हे जीन मने संसार रूप समुद्र थी पार उतारवामा नौका समान थाओ, अर्थात मने संसार समुद्र थी आ भक्ति ज पार उतारी शकशे। गाथा 31 मोक्ष पदनी प्राप्ति अर्थे प्रार्थना। आ संसार मा भ्रमण करी मैं इंद्रपणु निगोदपणु अने बन्ने वच्चेनी अन्य समस्त प्रकारनी योनियो पण अनंतवार प्राप्त करी छे, तेथी ए पदवीओ माथी कोई पण पदवी मारा माटे अपूर्व नथी। किंतु मोक्ष पदने आपनार सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्रना ऐक्यनी पदवी जे अपूर्व छे, ते हजी सुधी मळी नथी। तेथी हे देव, मारी सविनय प्रार्थना छे कि सम्यक दर्शन, सम्यक ज्ञान, सम्यक चारित्रनी पदवी ज पूर्ण करो। गाथा 32 मुमुक्षुनी मोक्ष प्राप्ति माटे दृढ़ता। बाह्य अतिशय आदि तथा अभ्यंतर केवल ज्ञान, केवल दर्शन आदि लक्ष्मी थी शोभित श्री वीरनाथ भगवाने पोताना प्रसन्न चित्त थी सर्वोच्च पदवी नी प्राप्ति अर्थे मारा चित्त मा उपदेश नी जे जमावट करी छे, अर्थात उपदेश दीधो छे, ते उपदेश पासे क्षण मात्र मा विनाशी एवं पृथ्वी नु राज्य मने प्रिय नथी। ते वात तो दूर रही, परंतु हे प्रभो, हे जिनेश, ते उपदेश पासे त्रण लोक नु राज्य पण मने प्रिय नथी। गाथा 33 श्रद्धा थी जेनु शरीर नम्रीभूत नमेलू छे, एवा जे मनुष्य श्री पद्मनंदी आचार्य रचित आलोचना नामनी कृति ने त्रणे प्रातः मध्यान सायंकाल श्री अरहन प्रभु सामे भणे, ते बुद्धिमान मनुष्य एवा उच्च पद ने प्राप्त थाय छे के जे पद मोटा मोटा मुनियो चीर काल पर्यंत तप द्वारा घोर प्रयत्ने पामी शके छे। इति आलोचना अधिकार समाप्त।